કેવળ એક પરમાત્મામાં શ્રદ્ધા અને સમર્પણનો સંદેશ આપનારી ગીતા સૌને પવિત્ર થવાનું જાહેર નિમંત્રણ આપે છે. સૃષ્ટિમાં ગમે તે સ્થળે વસતા અમીર અથવા ગરીબ, કુલીન તથા આદિવાસી, પુણ્યાત્મા કે પાપી, સ્ત્રી કે પુરુષ, સદાચારી કે અત્યંત દુરાચારી, સૌને એમાં પ્રવેશ છે. ગીતા ખાસ કરીને પાપીઓને જ એમના ઉદ્ધારનો સરળ માર્ગ બતાવે છે, કેમ કે પુણ્યાત્મા તો ભગવાનને ભજતા જ હોય છે. આ ગીતાનું અદ્વિતીય વિવેચન એટલે યથાર્થ ગીતાની આ કેસેટો.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બીજો.
ગીતાનો પહેલો અધ્યાય એટલે ગીતાની પ્રવેશિકા. એના પ્રારંભમાં પથિકને પ્રતીત થનારી મૂંઝવણોનું ચિત્રણ છે. લડવાવાળા તો બધા જ કૌરવો અને પાંડવો બંને હતા, પરંતુ સંશય માત્ર અર્જુનને જ થાય છે. અનુરાગ એટલે જ અર્જુન. ઈષ્ટને અનુરૂપ રાગ જ પથિકને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ પ્રેરે છે. અનુરાગ એટલે પ્રેમ પ્રારંભની કક્ષા છે. પૂજ્ય મહારાજજી કહેતા, સદગૃહસ્થને ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા ગ્લાની ઉદ્ભવે, અશ્રુપાત થવા લાગે, કંઠ રૂંધાઈ જાય તો સમજી લેવું કે ત્યાં હવે ભજનનો આરંભ થઈ ગયો. પ્રેમમાં અનુરાગમાં આ બધું જ આવી જાય છે. તેમાં ધર્મ, નિયમ, સત્સંગ, ભાવ બધું જ હશે. ભક્તિ એટલે કે અનુરાગના પ્રથમ ચરણમાં સ્વજનો તરફનો મોહ બાધક થાય છે. પહેલા સૌ કોઈ ઈચ્છે છે કે પરમ સત્યને પ્રાપ્ત કરી લઈએ, પરંતુ આગળ વધતા સૌને દેખાય છે કે બધા જ મીઠા સંબંધોનો ત્યાગ કરવો પડશે, ત્યારે સૌ હતાશ થાય છે. પહેલા પોતે જેને ધર્મ કર્મ માનીને કરતો હતો એટલામાં જ તે સંતોષ માનવા લાગે છે. પોતાના મોહના સમર્થન માટે તે પ્રચલિત રૂઢિઓનું પ્રમાણ પણ રજૂ કરે છે. જેમ અર્જુને કહ્યું કે કુલ ધર્મ સનાતન છે, યુદ્ધથી સનાતન ધર્મનો લોપ થશે, કુલક્ષય થશે, સ્વચ્છંદાચાર ફેલાશે. આ અર્જુનનો ઉત્તર ન હતો, પરંતુ સદગુરુ મળ્યા પૂર્વે અપનાવાયેલી એક ખોટી રીત માત્ર હતી. આવા જ ખોટી પદ્ધતિમાં ફસાઈને માનવી જુદા જુદા ધર્મ, અનેક સંપ્રદાય, નાના મોટા જૂથો અને અસંખ્ય જાતિઓની રચના કરી લે છે. કોઈ નાક દબાવે છે તો કોઈ કાન વિંધે છે, કોઈને અડવા માત્રથી ધર્મ નષ્ટ થઈ જાય છે, તો ક્યાંક રોટી પાણીથી ધર્મ નષ્ટ થઈ જાય છે. તો શું અડવું આભડવું એ દોષ છે? કદાપિ નહીં. દોષ આપણા આ ભ્રમ ફેલાવનારાઓનો છે. ધર્મના નામે કુરીતિઓ કુરિવાજોનો ભોગ થયા છીએ, અને તેથી જ દોષ આપણો છે. મહાત્મા બુદ્ધના સમયમાં કેશ કંબલ નામે એક સંપ્રદાય હતો, જેમાં કેશને વધારીને તેનો કામળાની માફક ઉપયોગ કરવો તેને પૂર્ણતાનો માપદંડ માનવામાં આવતો. કોઈ ગૌવ્રતિક ગાયની જેમ રહેનારો હતો, તો કોઈ કુકુર વ્રતિક કૂતરાની જેમ ખાનાર પીનાર કે રહેનાર હતો. બ્રહ્મ વિદ્યાને આ કશા સાથે સંબંધ નથી. સંપ્રદાયો અને કુરિવાજો રૂઢિઓ પહેલા પણ હતા, આજ પણ છે. ઠીક તે જ પ્રમાણે કૃષ્ણકાળમાં પણ સંપ્રદાયો હતા અને કુરિવાજો રૂઢિઓ પણ હતા. તેમાંના એકાદ કુરિવાજનો શિકાર અર્જુન પણ થયો હતો. એણે ચાર તર્ક રજૂ કર્યા. એક, યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. બે, વર્ણસંકર પ્રજા પેદા થશે. ત્રણ, પિંડોદક ક્રિયાનો લોપ થશે. અને ચાર, અમે લોકો કુલક્ષય દ્વારા મહાન પાપ કરવા તત્પર થયા છીએ. આ બાબતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, સંજય ઉવાચ,
तन्तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः।
आगळ जणाव्याप्रमाणे करुणासभर अश्रुपूर्ण व्याकुळ नेत्रोवाळा ते अर्जुन प्रति मधुसूदन इतले के मदनो विनाश करणारा भगवाने आ प्रमाणे वचन कह्या। श्री भगवान उवाच,
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितं अनार्यजुष्टमस्वर्ग्यं अकीर्तिकरमर्जुन।
हे अर्जुन, आ विषम स्थले तने वळी आ अज्ञान क्यांथी उपज्यू? विषम स्थल एटले जेना जेवू सृष्टिमां कोई अन्य स्थळ छे ज नहीं, जेनू लक्ष्य पारलौकिक छे तेवा निर्विवाद स्थळ पर तने अज्ञान क्यांथी उपज्यू? अज्ञान केम? अर्जुन तो सनातन धर्मनी रक्षा माटे कटिबद्ध छे। सनातन धर्मनी रक्षा काजे प्राण न्योच्छावर करवानी तत्परता बतावी ए शुं अज्ञान छे? श्री कृष्ण कहे छे, हा ते अज्ञान छे। समर्थ पुरुषों द्वारा न तो ये आचरण में मुकायू छे, न तो ते स्वर्ग आपनारू छे, वळी ते कीर्ति प्राप्त करावनारू पण नथी। सन्मार्ग पर जे दृढ़तापूर्वक आरूढ़ छे तेने ज आर्य कहवाय छे। परिवार माटे मरी फीटवू ए जो अज्ञान न होत तो महापुरुषों ए मार्गे जरूर चाल्या होत। जो कुलधर्म ज सत्य होत तो ते स्वर्ग अने कल्याण मार्ग नु सोपान अवश्य बनी जात। ते कीर्ति दाता पण नथी। मीरा भजन करवा लागी तो लोक कहे मीरा भई बावरी, सास कहे कुल नाशी रे। जे परिवार कूल अने मर्यादा माटे सासू वलखा मारी रही हती, आजे कूळवती सासू ने कोई जाणतू नथी, विश्व मीरा ने जाने छे। बराबर तेज प्रमाणे परिवार माटे जे हैरान थाय छे एनी कीर्ति क्यां सुधी रहेशे? जेमां कीर्ति नथी, कल्याण नथी, श्रेष्ठ पुरुषोए भूलमां पण जेनू आचरण कर्युं नथी ए वात ज पुरवार करे छे के ते अज्ञान छे। माटे ज
क्लैव्यं मास्मगमः पार्थ नै तत्त्वैरुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप।
हे अर्जुन, नपुंसक न था। शुं अर्जुन नपुंसक हतो? शुं तमे पोते पुरुष छो? जे पौरुषहीन छे तेज नपुंसक छे। सौ पोतपोतानी समझ प्रमाणे पुरुषार्थ तो करे ज छे। खेडूत रात दिवस परसेवो पाड़ी खेतरमां पुरुषार्थ करे छे, कोई वळी वेपार करवामां पुरुषार्थ समझे छे, तो कोई पोताना पदनो दुरुपयोग करवामां पण पुरुषार्थ समझे छे। जीवन भर आवो पुरुषार्थ करीने पण अंते तो खाली हाथे ज जवुं पड़े छे। तेथी स्पष्ट छे कि आ पुरुषार्थ नथी। शुद्ध पुरुषार्थ तो छे आत्मदर्शन। गार्गीए याज्ञवल्कयने कहूं, नपुंसक पुमान ज्ञेयो यो न वेत्ति हृदि स्थितम पुरुषम स्वप्रकाशम तस्मानंदात्मा न व्ययम। जे मानवी हृदयस्थ आत्मा ने नथी ओळखतो ते पुरुष होवा छता पण नपुंसक छे। ते आत्मा ज पुरुष स्वरूप, स्वयं प्रकाश, ઉત્તમ આનંદયુક્ત અને અવ્યક્ત છે, તેને પામવાનો પ્રયાસ જ પૌરુષ છે. હે અર્જુન, તું નપુંસકતાને પ્રાપ્ત ન થા, આ તારા માટે યોગ્ય નથી. હે પરમતપ, હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાને ત્યાગીને યુદ્ધ માટે ખડો થઈ જા. આસક્તિનો ત્યાગ કર, આ હૃદયની દુર્બળતા માત્ર છે. આ પરથી અર્જુને ત્રીજો પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ,
કથમ ભીષ્મમહં સંખે દ્રોણં ચ મધુસૂદન ઇશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન.
અહંકારનું શમન કરવાવાળા હે મધુસૂદન, હું રણભૂમિમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે કઈ રીતે યુદ્ધ કરું? હે અરિસુદન, તેઓ બંને મારા પૂજનીય છે. દ્વૈત એ જ દ્રોણ. પ્રભુ અલગ છે, આપણે અલગ છીએ. દ્વૈતનું આ ભાન જ પ્રાપ્તિની પ્રેરણાનો પ્રારંભિક સ્ત્રોત છે. આ જ દ્રોણાચાર્યનું ગુરુત્વ છે. ભ્રમ એ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ છે, ત્યાં સુધી બાળકો, પરિવાર, સગા સંબંધી બધા જ આપણા લાગે છે. પોતાનું લાગવું એ ભ્રમનું માધ્યમ છે. આત્મા આને જ પૂજ્ય માનીને આની સાથે રહે છે અને સમજે છે કે આ પિતા છે, દાદા છે, આ કુળગુરુ છે, વગેરે વગેરે. સાધનાના પૂર્તિકાળમાં ન ગુરુ ન ચેલા, પુરુષ અકેલા. ન બંધુર ન મિત્રમ ગુરુનૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જ્યારે ચિત્ત એ પરમ આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે ન તો જ્ઞાનદાતા ગુરુ કે ગ્રહણ કરતા શિષ્ય શેષ રહે છે. આ જ પરમ સ્થિતિ છે. ગુરુ ગુરુત્વ પ્રાપ્ત કરી લે, ત્યાર પછી ગુરુત્વ એક જેવું બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, તું મારામાં નિવાસ કરીશ. જેવા શ્રી કૃષ્ણ, એવા જ અર્જુન. એ જ પ્રકારે ગુરુત્વ પ્રાપ્ત કરનાર મહાપુરુષ એક થઈ જાય છે. આવી અવસ્થામાં ગુરુનો પણ વિલય થઈ જાય છે. ગુરુત્વ હૃદયમાં પ્રવાહિત થઈ જાય છે. અર્જુન ગુરુપદને ઢાલ બનાવીને આ સંઘર્ષમાં પ્રવૃત્ત થતા ડરે છે. તે કહે છે,
ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપિ હલોકે હત્વાર્થકામાસ્તુ ગુરુ નિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન.
આ બધા મહાનુભાવ ગુરુજનોને મારવા કરતા તો હું આ લોકમાં ભીખ માગીને અન્ન મેળવવાનું શ્રેષ્ઠ સમજું છું. અહીં ભિક્ષાનો અર્થ ઉદર પોષણ માટે ભિક્ષા માગવાનો નથી, પરંતુ સત્પુરુષોની નાની મોટી સેવા દ્વારા તેમની પાસેથી કલ્યાણની યાચના જ ભિક્ષા છે. અન્નમ બ્રહ્મેતિ વ્યાજનાત. અન્ન એકમાત્ર પરમાત્મા છે. તેને પ્રાપ્ત કરીને આત્મા સદાને માટે તૃપ્ત થઈ જાય છે, ક્યારેય અતૃપ્ત રહેતો નથી. આપણે મહાપુરુષોની સેવા અને યાચના દ્વારા ધીમે ધીમે બ્રહ્મ પિયુષ પ્રાપ્ત કરીએ, પરંતુ આ પરિવાર ન છૂટે, આ જ અર્જુનની ભિક્ષાન્નની ઈચ્છા છે. સંસારમાં મોટા ભાગના લોકો આવું જ કરે છે. તેઓ ઈચ્છે છે કે પારિવારિક સ્નેહ સંબંધ અકબંધ રહે અને મુક્તિ પણ શનૈઃ શનૈઃ પ્રાપ્ત થાય. પરંતુ ચાલવાવાળા પથિક માટે જેના સંસ્કાર આનાથી ઊંચા છે, જેનામાં સંઘર્ષ કરવાની ક્ષમતા છે, સ્વભાવમાં ક્ષત્રિયપણું વહી રહ્યું છે, તેમના માટે ભિક્ષાન્ન નથી. પોતે શ્રમ ન કરવો અને યાચના કરવી તે ભિક્ષાન્ન છે. ગૌતમ બુદ્ધે પણ મજ્ઝિમ નિકાયના ધમ્મદાયાદ સૂતમાં આ ભિક્ષાન્નની આમિષદાયાદ માંસાહાર કહીને તેને ત્યાજ્ય માનેલું છે. જ્યારે શરીર ધારણ કરવાથી બધા જ ભિક્ષુઓ હતા. આ ગુરુજનોને મારીને શું મળશે? આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થને કામ જ મળશે ને? અર્જુન કદાચ એવું વિચારતો હતો કે ભજનથી ભૌતિક સુખોની માત્રામાં અભિવૃદ્ધિ થશે. આટલો સંઘર્ષ કર્યા પછી કેવળ આ શરીરના પોષક અર્થ અને કામના ભોગ જ મળશે, તેથી એ ફરીથી તર્ક કરે છે.
ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિવાનો જયેયો યાનેવ હત્વા ન જિજીવિષામઃ તેવ સ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ.
તે ભોગો મળશે જ, એ પણ અનિશ્ચિત છે. અમને ખબર નથી કે અમારે માટે શું કરવું શ્રેયસ્કર છે, કારણ કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન પ્રમાણિત થઈ ગયું. આ પણ ખબર નથી કે અમે જીતીશું અથવા તો તેઓ જીતશે. જેને મારીને અમે જીવવા જ નથી માંગતા, એ જ ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે ઊભા છે. અજ્ઞાનરૂપી ધૃતરાષ્ટ્રથી ઉત્પન્ન મોહ વગેરે સ્વજનોનો સમુદાય જ મરી જશે, ત્યારબાદ અમે જીવીને શું કરશું? અર્જુન ફરીથી વિચારે છે કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન છે, તેથી તે પ્રાર્થના કરે છે.
કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિ માં ત્વાં પ્રપન્નમ.
કાયરતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો, ધર્મના વિષયમાં સર્વતા મોહિત ચિત્તવાળો, હું આપને પૂછું છું, જે કંઈ નિશ્ચિત પરમ કલ્યાણકારી હોય એ સાધન મારા માટે કહો. શા માટે કહેવું જોઈએ? કારણ કે હું આપનો શિષ્ય છું, આપને શરણે છું. મારા પર શાસન કરો, માત્ર ઉપદેશ ન આપો, પરંતુ જ્યાં હું લથડું ત્યાં સંભાળો, ઉચકાવી દો. અને ઉચકાવી દેવાવાળા કશાક ઉપર મને લાદી દો, લદાવી દો. અને લદાવનાર સાથે ચાલો, કદાચ પોટલું પડી જાય ત્યારે કોણ એને ઉચકાવશે? એવું જ સમર્પણ અર્જુનનું છે. અહીં અર્જુને પૂર્ણ સમર્પણ કરી દીધું. અત્યાર સુધી તે શ્રીકૃષ્ણને પોતાના સ્તરના જ સમજતો હતો, અનેક વિદ્યાઓમાં પોતાને કંઈક આગળ વધેલો માનતો હતો. આ તબક્કે વાસ્તવમાં પોતાની લગામ શ્રીકૃષ્ણને સોંપી દીધી છે. સદગુરુ પૂર્તિ પર્યંત હૃદયમાં વસીને સાધક સાથે ચાલે છે. જો તે સાથે ન રહે તો સાધક પાર ન થઈ શકે. કન્યાના કુટુંબીજનો જેમ લગ્ન વિવાહ સુધી સંયમનું શિક્ષણ આપીને તેને સંભાળે છે, એ જ રીતે સદગુરુ પોતાના શિષ્યના અંતરાત્માના રથી બનીને તેને પ્રકૃતિની આટીઘૂટીમાંથી બહાર કાઢીને પાર કરાવી દે છે. અર્જુન નિવેદન કરે છે કે હે ભગવાન, હજી એક વાત છે.
નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણાં અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ.
આ પૃથ્વી પર ધન ધાન્યથી સબર નિષ્કંટક રાજ્ય અને દેવતાઓનું સ્વામીપણું ઇન્દ્રપદ પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. જો શોક જ થયો છે તો આ બધું લઈને પણ હું શું કરીશ? જો આટલું જ મળવાનું છે તો ક્ષમા કરો, અર્જુને વિચાર્યું. હવે આની આગળ બતાવશે શું? સંજય ઉવાચ.
એવમુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ परन्तप नयोत्स्यैति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः।
संजय कहू, हे राजन, मोह निशाने जीतनार अर्जुन अंतर्यामी श्री कृष्ण ने हूँ युद्ध करीश नहीं एम कही ने चुप थी गयो। अहीं सुधी अर्जुन नी दृष्टि पौराणिक छे, एमा स्वर्ग ने सर्वस्व मानवामां आव्युं छे, एमा कर्मकांडो साथे भोगोनी उपलब्धिनु विधान छे। श्री कृष्ण प्रकाश फेंकशे कि आ विचारधारा पण खोटी छे।
तमुवाच ऋषिकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः।
ते उपरांत हे भरतवंशी धृतराष्ट्र, अंतर्यामी योगेश्वर श्री कृष्णे बन्ने सेनाओं वच्चे उभेला अर्जुन ने हसीने आ प्रमाणे कह्यू। श्री भगवान उवाच।
अशोचानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूश्च नानुशोचन्ति पंडिता।
हे अर्जुन, तू शोक करवा योग्य न होय એવો માટે શોક કરે છે અને પંડિતો જેવી વાણી બોલે છે, પરંતુ બુદ્ધિવાન પંડિતજનો જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેમના માટે, તેમજ જેમના પ્રાણ ગયા નથી તેમના માટે પણ શોક નથી કરતા, કારણ કે તેઓ પણ મૃત્યુ પામવાના છે। તું પંડિતો જેવી જ વાતો કરે છે, હકીકતમાં તું જ્ઞાતા નથી, કારણ કે
नत्वेवाहं जातुनासं नत्वन्नेमे जनाधिपा न चैव न भविष्यामः सर्वे वयमतः परम्।
एवं नथी कि हूँ अर्थात सद्गुरु कोई काळबा न हता, अथवा तो तू अर्थात अनुरागी अधिकारी अथवा जनाधिपाह राजाओ अर्थात राजसी वृत्तिमां जोवा मळतो अहम न हतो, अने न तो एवुं छे के आगळ आपणे बधा नहीं रहीए। सद्गुरु तो नित्य रहे छे, अनुरागी हमेशा रहे छे। अहीं योगेश्वरे योग अनादि छे ए वात उपर प्रकाश फेंकता भविष्यमां पण योग सदैव रहेशे ए वात उपर भार मूक्यो छे। मृत्यु पामनाराओ माटे शोक न करवानु कारण दर्शावी एमने कहू।
देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मुह्यति।
જીવાત્માની આ દેહમાં કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એવી ત્રણ અવસ્થા હોય છે, તેમ જુદા જુદા શરીરોની પ્રાપ્તિ થતી રહેતી હોય છે, તેથી ધીર પુરુષો એમાં મોહ પામતા નથી। ક્યારેક તમે બાળક હતા, ધીમે ધીમે યુવાન થયા એટલે તમે મરી તો નથી ગયા, વળી પાછા વૃદ્ધ થયા। પુરુષ એક જ છે, આમ નવા દેહની પ્રાપ્તિ વખતે પણ કોઈ તિરાડ પડતી નથી। આવા પરિવર્તનોથી પર વસ્તુ તમને સાંપડશે નહીં ત્યાં સુધી કલેવરનું આ પરિવર્તન ચાલુ જ રહેશે।
માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં સ્થિતિક્ષસ્વ ભારત।
હે કુંતી પુત્ર, સુખ દુઃખ ઠંડી ગરમીનો અનુભવ કરાવનારી ઇન્દ્રિયો અને વિષયોનું મળવું તો અનિત્ય છે, ક્ષણભંગુર છે। તેથી હે ભરતવંશી અર્જુન, તું આનો ત્યાગ કર. અર્જુન ઇન્દ્રિય અને વિષયના સંયોગથી બળતા સુખને યાદ કરીને જ વ્યાકુળ બન્યો હતો. કુળધર્મ, કુળગુરુઓની પૂજ્યતા વગેરે ઇન્દ્રિયો પ્રત્યેના પ્રેમમાં જ આવી જાય છે. તે ક્ષણિક છે, જૂઠા છે, નાશવંત છે. વિષયોનો સંયોગ ન તો હંમેશા મળશે, ન તો ઇન્દ્રિયોની ક્ષમતા સદા એવી ને એવી રહેશે. માટે અર્જુન, તું આનો ત્યાગ કર, સહન કર. કેમ? શું હિમાલયની લડત હતી કે અર્જુન ઠંડી સહન કરે? અથવા તો શું રણપ્રદેશની લડત હતી કે જ્યાં અર્જુન ગરમી સહન કરે? કુરુક્ષેત્ર જેને લોકો બહાર બતાવે છે તે તો સમશીતોષ્ણ સ્થળ છે. કુલ 18 દિવસ જ લડાઈ ચાલી, એમાં શિયાળો ઉનાળો ક્યાં વીતી ગયો? હકીકતમાં ઠંડી અને ગરમી, દુઃખ સુખ, માન અપમાન સહન કરવું એ યોગી ઉપર આધાર રાખે છે. આ તો હૃદય દેશની લડાઈનું ચિત્રણ છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી, આ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ છે. એમાં આસુરી સંપદનું સર્વથા શમન કરી પરમાત્મામાં સ્થિતિ અપાવી દૈવી સંપદ શાંત થઈ જાય છે. જ્યારે વિકાર છે જ નહીં તો સજાતીય પ્રવૃત્તિઓ કોની ઉપર આક્રમણ કરે? તેથી પૂર્ણત્વ સાથે એ પણ શાંત થઈ જાય છે, એ પહેલા નહીં. ગીતા આંતરિક લડાઈનું ચિત્ર છે. ત્યાગથી શું મળશે, એનાથી શું મળશે? આ અંગે શ્રી કૃષ્ણ કહે છે,
યમ હિ ન વ્યથયંતે તે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખં ધીરં સોમૃતત્વાય કલ્પતે.
કારણ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ વ્યથિત નથી કરી શકતો તે મૃત્યુથી પર અમર તત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણએ એક ઉપલબ્ધિ અમૃતની ચર્ચા કરી. અર્જુન વિચારતો હતો કે યુદ્ધના પરિણામ રૂપે સ્વર્ગ મળશે અથવા પૃથ્વી, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ન તો સ્વર્ગ મળશે કે ન તો પૃથ્વી, પરંતુ અમૃત મળશે. આ અમૃત શું છે?
નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપિ દૃષ્ટોન્તઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ.
અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી, તે છે જ નહીં, તેને રોકી શકાય નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી, તેને મિટાવી શકાતું નથી. અર્જુને પૂછ્યું, શું ભગવાન હોવાથી આપ એવું કહો છો? શ્રી કૃષ્ણએ જણાવ્યું, હું તો કહું જ છું. આ બંનેનો ભેદ મારી જેમ તત્વદર્શીઓએ પણ જાણેલો છે. શ્રી કૃષ્ણએ એ જ સત્ય ફરીવાર કહ્યું જે તત્વદર્શીઓએ ક્યારેક જોયું હતું. શ્રી કૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા. પરમતત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતવાળા તત્વદર્શી કહેવાય છે. સત અને અસત શું છે એ વિશે કહે છે,
અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ.
નાશ રહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ અવ્યવસ્ય અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે, તે છે કોણ?
અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય तस्माद्युध्यस्व भारत।
अविनाशी अप्रमेय नित्य स्वरूप आत्माना आ बद्धा शरीर नाशवान कहवाय छे। तेथी हे भरतवंशी अर्जुन तू युद्ध कर, आत्मा ज अमृत छे, आत्मा ज अविनाशी छे, एनो त्रणे काल मां नाश थतो नथी, आत्मा ज सत छे। शरीर नाशवंत छे, आज असत छे, एनो त्रणे काल मां अस्तित्व नथी। शरीर नाशवंत छे माटे तू युद्ध कर, आ आदेश थी एम स्पष्ट थतुं नथी कि अर्जुन मात्र कौरवोने ज मारे, पांडव पक्षमां पण शरीर ज उभा हता। शुं पांडवोना शरीर अविनाशी हता? जो शरीर नाशवंत होय तो श्रीकृष्ण कोनी रक्षा करवा माटे उभा हता? शुं अर्जुन कोई शरीरधारी हतो? शरीर जे असत छे, जेनुं अस्तित्व नथी, जेने रोकी न शकाय, शुं श्रीकृष्ण ए ज शरीरनी रक्षा काजे उभा हता? जो एम ज होय तो ते पण अविवेकी अने मूढ बुद्धि छे। कारण के आगळ श्री कृष्ण पोते ज कहे छे के जे केवल शरीरना माटे ज श्रम करे छे ते अविवेकी अने मूढ छे, ते पापी पुरुष व्यर्थ जीवे छे। तो छेवटे अर्जुन हतो कोण? हकीकतमां अनुराग ज अर्जुन छे। अनुरागी माटे इष्ट सदा रथी बनीने रहे छे, सखानी जेम इने मार्गदर्शन आपे छे। तमे शरीर नथी, शरीर तो आवरण छे, रहवानू मकान छे, एमा निवास करनारो तो अनुराग पुरीत आत्मा छे। भौतिक युद्ध मारवा कापवाथी शरीरनो अंत आवतो नथी। एक शरीर छूटशे तो आत्मा अन्य शरीर धारण करी लेशे। शरीर संस्कारों ने आधीन छे अने संस्कार मन उपर आधारित छे। मन एव मनुष्याणम कारणम बंध मोक्षो योह। मनो सर्वथा निग्रह थवो, अचल स्थिर रहेवू अने अंतिम संस्कारनो विलय थवो ए एक ज क्रिया छे। संस्कारोनो स्तर तूटी जवो ए ज शरीरनो अंत छे। आने तोड़वा माटे तमारे आराधना करवी पड़शे, जेने श्रीकृष्णए कर्म अथवा निष्काम कर्मयोगनी संज्ञा आपी छे। श्रीकृष्णए दरेक स्थान उपर युद्धनी प्रेरणा आपी, परंतु एक पण श्लोक एवो नथी कि जे भौतिक युद्ध के मारफाड़नुं समर्थन करतो होय। आ युद्ध सजातीय विजातीय प्रवृत्तिओनुं छे, आंतरिक युद्ध छे।
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतं उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।
जे आत्मा ने हणनारो माने छे तथा जे आत्मा ने मृत्यु समझे छे ए बन्ने आत्मा ने नथी जानता। कारण के आ आत्मा न तो हणे छे, न तो हणी शकाय छे। फरीथी आना उपर ज भार मुकवामां आव्यो छे।
न जायते म्रियते वा कदाचिन नायं भूत्वा भविता वा न भूय अजो नित्यः शाश्वतोयं पुराणो न हन्यते हन्यमाने शरीरे।
आत्मा कोई काले जन्म तो नथी अने मरतो ही नथी, कारण के ए वस्त्र ज बदले छे। आ आत्मा होवा थी बीजू कई थई शकवानुं नथी, कारण के आत्मा सत्य छे, नित्य छे, शाश्वत अने पुरातन छे। શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી। તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી સનાતન કોણ છે? આત્મા। તમે આત્માના અનુયાયી છો। આત્મા પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે। તમે કોણ છો? શાશ્વત ધર્મના ઉપાસક। શાશ્વત કોણ છે? આત્મા, અર્થાત અમે તમે આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પથને નથી જાણતા તો તમારી પાસે શાશ્વત સનાતન નામની કોઈ વસ્તુ નથી. એને કારણે તમે નિશાસા નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતન ધર્મી તો નથી જ. સનાતન ધર્મના નામ ઉપર કોઈ કુરીતિના શિકાર છો. દેશ વિદેશમાં માનવ માત્રમાં આત્મા જ એક સમાન હોય છે, માટે વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપાવનારી ક્રિયા જાણતું હોય અને તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતન ધર્મી છે, ભલે ને તે પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા તો બીજું કંઈ કેમ ન ગણાવે.
વેદાવિનાશિનમ નિત્યમ યેનમજમવ્યયમ કથં સપુરુષ પાર્થ કં ઘાતયતિ હંતિકમ.
પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય પર અચૂક નિશાન તાકવાવાળા પુથાપુત્ર અર્જુન, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા અને અવ્યક્ત જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને મારી શકે? અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્મા જન્મ નથી લેતો, માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે.
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી.
જે મનુષ્ય જીર્ણાની વાસાંસિ, જીર્ણ શીર્ણ જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક એ જ પ્રકારે આ જીવાત્માઓ જૂના શરીરોને ત્યાગીને બીજા નવા શરીરો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય છે તો પછી શિશુ કેમ મરી જાય છે? આ વસ્ત્ર તો હજી વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કારો પર આધારિત છે. જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કાર બે દિવસના છે તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એના પછી મનુષ્ય એક શ્વાસ પણ વધુ ન જીવી શકે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે. છાંદોપનિષદમાં કહ્યા પ્રમાણે, અથ ખલુ કર્તુમયઃ પુરુષઃ યથા ઇહૈવ તથૈવ પ્રેત્ય ભવતિ કૃતમ લોકમ પુરુષો બીજાયતે. અર્થાત, તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય છે. પોતાના સંકલ્પથી બનાવાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર છે, આત્મા નથી મરતો. ફરીથી આત્માની અજર અમરતા પર ભાર મૂકે છે.
નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ.
અર્જુન, આ આત્માને શસ્ત્રાદિ કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી.
અચ્છેદ્યો યમદાયોયમ અક્લેદ્યો શોષ્યૈવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન.
આત્મા અછેદ્ય છે, એને છેદી ન શકાય. આ અદાહ્ય છે, એને બાળી ન શકાય, આ અકલેદ્ય છે તેને ભીંજવી ન શકાય, આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી, આત્મા નિસંદેહ અશોષ્ય સર્વવ્યાપક અચળ સ્થિર અને સનાતન છે. અર્જુને કહ્યું હતું, કુળ ધર્મ સનાતન છે, આવું યુદ્ધ કરવાથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રી કૃષ્ણએ આને અજ્ઞાન ગણ્યું અને આત્માને સનાતન કહ્યો. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? આત્મા. જો તમે આત્મ પર્યંતના અંતરને કાપવા માટે વિધિ વિશેષથી અજ્ઞાન છો તો તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું માઠું પરિણામ ભારતને ભોગવવું પડ્યું છે. મધ્યયુગમાં ભારતમાં બહારથી આવનારા મુસલમાનો ફક્ત 12,000 હતા, આજે 28 કરોડ છે. 12,000થી વધીને તે લાખો થઈ જાત, પરંતુ આ તો 28 કરોડથી પણ આગળ વધી ગયા છે. બધા હિન્દુઓ જ છે, તમારા સગ્ગા ભાઈ છે, જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું. તેઓ નષ્ટ નથી થયા, પરંતુ તેમનો સનાતન અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થયો. જ્યારે મેટર ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો સ્પર્શ નથી કરી શકતી, તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નષ્ટ કઈ રીતે થઈ જાય? આ ધર્મ નહીં પણ કુરીતિ, ખરાબ પરિસ્થિતિ હતી. એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું અને રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત છે. આ કુરિવાજોના કથાનકો ઇતિહાસમાં ભરેલા છે. હમીરપુર જિલ્લામાં 50-60 કુલીન ક્ષત્રિય પરિવાર હતા, આજે એ બધા જ મુસલમાન છે. ન તો તેઓ પર તોપનો હુમલો થયેલ હતો, ન તલવારનો. આવું શાથી થયું? અડધી રાત્રે 1-2 મૌલવી ગામના એક જ કુવા આગળ સંતાઈ ગયા કે કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલા અહીં સ્નાન કરવા આવશે. જેવો તે બ્રાહ્મણ આવ્યો કે તેઓ એને પકડી લીધો અને મોં બંધ કરી દીધું. તેની સામે જ તેઓએ કૂવામાંથી પાણી કાઢ્યું, મોઢું માંડીને પાણી પીધું અને વધેલું પાણી એ કૂવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો. પંડિતજી જોતા જ રહી ગયા, લાચાર હતા. એ પછી પંડિતજીને પણ તેઓ સાથે લઈને જતા રહ્યા, એને પોતાના ઘરમાં પૂરી દીધા. બીજા દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે વિનંતી કરી તો તેઓ બરાડો પાડી ઉઠ્યા. અરે, તમે તો યવન છો, હું બ્રાહ્મણ, હું કઈ રીતે ખાઈ શકું? તેઓએ કહ્યું, મહારાજ, અમને તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે, ક્ષમા કરો. પંડિતજીને છોડવામાં આવ્યા. પંડિતજી પોતાને ગામ આવ્યા, જોયું કે લોકો કૂવાના પાણીનો પૂર્વવત ઉપયોગ કરી રહ્યા છે, તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, યવનો આ કૂવાની પાળ ઉપર ચડી ગયા હતા, મારી સામે જ તેમણે આ કૂવાને એઠો કર્યો હતો અને એમાં રોટલીનો ટુકડો પણ નાખી દીધો હતો. ગામના લોકો છક થઈ ગયા. પૂછ્યું, હવે શું થશે? પંડિતજીએ કહ્યું, હવે શું, ધર્મ નષ્ટ થઈ ગયો. એ સમયમાં લોકો શિક્ષિત ન હતા. સ્ત્રીઓ અને શુદ્રો પાસેથી શિક્ષણ મેળવવાના અધિકાર ક્યારના છીનવાઈ ગયા હતા. વૈશ્યો ધન ઉપાર્જનને પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચરણોના પ્રશસ્તિ ગાનોમાં ખોવાયેલા હતા. એટલામાં અન્નદાતાની તલવાર વિંજાણી, વીજળી ચમકવા માંડી, દિલ્હીનું સિંહાસન ડોલવા માંડ્યું. સન્માન મફતનું મળતું હોય તો શા માટે ભણવું જોઈએ? ધર્મ સાથે તેઓને શી લેવા દેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓ જ ધર્મસૂત્રોના રચયિતા, તેઓ જ વ્યાખ્યાકાર અને તેઓ જ સાચા જૂઠાના નિર્ણાયક હતા. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને, શુદ્રોને, વૈશ્યોને, ક્ષત્રિયોને તેમજ બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો, પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક મંત્રોની રચના કરેલી છે, શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે, પ્રાચીન રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે, ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્યયુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઉપરોક્ત ગામના નિવાસીઓ એક ખૂણામાં ઉભા રહી ગયા અને ધર્મનો રાસ થઈ ગયો. કેટલાક લોકોએ તો આ અપ્રિય શબ્દ સાંભળીને આત્મહત્યા કરી લીધી. પરંતુ બધા જ લોકો પ્રાણનો અંત કઈ રીતે લાવી શકે? આથી બીજો ઉકેલ શોધવો પડ્યો. સુભા કરીને મુસળ મૂકીને હિન્દુઓની માફક જ વિવાહ કરે છે. પછી એક મૌલવી નિકાહ પઢાવીને ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે, પણ બધા જ મુસલમાન થઈ ગયા. શું થયું હતું? પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી, એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો છોડ. આ લજામણીનો છોડ એક એવા પ્રકારનો છોડ છે, જેને તમે અડી જાઓ તો એના પાંદડા સંકોચાઈ જાય છે, અને હાથ ત્યાંથી ઉપાડી લેતા જ તે પુનઃ વિકસિત બને છે. પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ જ નહીં થયો. તેઓ મૃત્યુ પામ્યા. તેમના રામ, કૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા. હકીકતમાં તે શાશ્વતના નામ પર કુરીતિ પ્રવર્તતી હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા. ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ? કારણ કે આપણે મરણ ધર્મ છીએ, મૃત્યુ પામનારા મરણશીલ છીએ. અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મારવાથી મરશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય, તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે, તમારાથી વધુ શક્તિશાળી છે. તમે તલવારથી મરશો અને ધર્મ એ તો અડવાથી નષ્ટ થઈ જશે. તમારો આ ધર્મ કેવો? નષ્ટ થાય છે કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ. સનાતન તો એવી નક્કર વસ્તુ છે જેને શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે. ખાનપાન તો દૂર, પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે, તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે? આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ હતો. તેણે વિલાપ કરતા, આજીજી કરતા કહ્યું કે કુળધર્મ સનાતન છે, યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળધર્મ નષ્ટ થવાથી અમે અનંત કાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રીકૃષ્ણએ કહ્યું, તને આ અજ્ઞાન ક્યાંથી સાંપડ્યું? સિદ્ધ છે કે એ કોઈ કુરિવાજ જ હતો. આથી જ શ્રીકૃષ્ણએ તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે આત્મિક માર્ગ નથી જાણતા તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો. આ સનાતન શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે, તો કોને શોધવામાં આવે? આ વિશે શ્રીકૃષ્ણ કહે છે,
ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસિ.
આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે, ત્યાં સુધી આત્મા તો છે જ, પરંતુ એને સમજી ન શકાય. તે અચિંત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે, ત્યાં સુધી તે શાશ્વત છે જ, પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રી કૃષ્ણએ જણાવેલું છે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત છે આત્મા. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત, સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો. ન તો 10 ભાષાઓના જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણે પહેલા જ જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિ કાળમાં ભગવાન મળે છે અને બીજી ક્ષણે એ પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે શ્રી કૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલા વિરોધાભાસ બતાવે છે, જે સામાન્ય તર્ક છે.
अथ चैनम नित्यजातम् नित्यं वामन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि.
जो तू आ आत्मा ने सदा जन्म लेवा वालो अने सदा मृत्यु पांबा वालो मानी ले, તો પણ તારે શોક ન કરવો જોઈએ. કારણ કે
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ.
એવું માની લેવાથી કે જન્મ લેનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનો નિશ્ચિત જન્મ થાય છે જ, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે.
અવ્યક્તાદીની તાની વ્યક્તમધ્યાનિ ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના.
અર્જુન, બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના જ છે. જન્મ પહેલા અને પછી પણ દેખાતા નથી, માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે. એટલે આ પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આ આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે.
આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્ય આશ્ચર્યવચ્ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્ય નમ વેદન ચૈવ કશ્ચિત.
પહેલા શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આ આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ આશ્ચર્યની રીતે આના તત્વને કહે છે. જેણે જોયું છે તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઈ વિરલ સાધક આને આશ્ચર્યની જેમ સાંભળે છે? બધા જ સાંભળતા નથી, કારણ કે આ અધિકારી માટે જ છે. હે અર્જુન, કોઈ કોઈ તો સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાત સાંભળો, સમજો, જીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ ખૂબ જ પ્રબળ છે. થોડી જ વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય જણાવે છે.
દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ.
હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી. આત્મા જ સનાતન છે. આ વાતનું અહીં પ્રતિપાદન કરતા આ પ્રશ્ન અહીં જ પૂરો થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય? ગીતામાં આ માટે બે જ માર્ગ છે, પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાન યોગ। બંને માર્ગે કરેલા કર્મો એક જ છે। કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાન યોગની બાબતમાં કહે છે,
સ્વધર્મમપિ ચાવેક્ષ ન વિકંપિતુમર્હસિ ધર્મ્યાદ્ધિ યુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે।
હે અર્જુન, સ્વધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધે એવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ જ નથી। અહીં સુધી તો આત્મા શાશ્વત છે, આત્મા સનાતન છે, એ જ એકમાત્ર ધર્મ છે એમ કહેવાયું છે। હવે આ સ્વધર્મ એટલે શું? ધર્મ તો એકમાત્ર આત્મા જ છે, એ તો અચળ અને સ્થિર છે, તો ધર્માચરણ શું છે? પરંતુ આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે। આથી સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ એમ કહ્યું છે। આ જ એક સનાતન આત્મિક માર્ગ ઉપર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે ચાર વર્ગોમાં વિભાજન કર્યું, શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ। સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક શુદ્ર અર્થાત અલ્પજ્ઞ હોય છે। કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ તે 10 મિનિટ પણ પોતાના પક્ષમાં સ્વરૂપમાં રહી શકતા નથી, તે પ્રકૃતિની માયાજાળને કાપી શકતા નથી। આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં સદગુણ આવે છે, તે વૈશ્ય શ્રેણીનો સાધક બની જાય છે। આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે, તે ધીમે ધીમે તેનો સંગ્રહ અને ગોપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે। કામ, ક્રોધ વગેરે ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવેક વૈરાગ્યથી એની સુરક્ષા થાય છે, પરંતુ પ્રકૃતિને નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી। ક્રમશઃ ઉન્નતિ કરતા કરતા સાધકના અંતઃકરણમાં ત્રણેય ગુણોને હણવાની ક્ષમતા અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે। આ જ સ્તર પર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે, માટે યુદ્ધ તો અહીંથી જ શરૂ થાય છે। ક્રમશઃ સાધના કરતા કરતા સાધક બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે। આ સમયે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન, સરળતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે। આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે। આ સ્થિતિએ પહોંચતા તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો, એનાથી ઉપર ઉઠે છે। વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્કયે ચક્રાયણ, ઉશસ્તિ, કહોલ, આરુણી, ઉદાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધાન કરતા કહ્યું કે સંપૂર્ણપણે આત્મ સાક્ષાત્કાર કરનાર જ બ્રાહ્મણ છે। આ આત્મા જ લોક પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે। સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાંગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ આ આત્માના જ શાસનમાં છે। તમારો આત્મા અંતર્યામી અમૃત છે, આત્મા અક્ષર છે, તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે। આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તેના આ બધા જ કર્મો નાશવાન છે। આ અક્ષરને જાણ્યા વગર કોઈ પણ આ લોકમાં મૃત્યુ પામે છે તે દયનીય છે, કૃપણ છે, અને જે આ અક્ષરને જાણી આ લોકમાં મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે। અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે। શ્રી કૃષ્ણ કહે છે, ક્ષત્રિય શ્રેણીના સાધક માટે યુદ્ધ સિવાય કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહીં। પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય છે ખરા? લોકો ઘણું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવો જ કરે છે, આને ચાર વર્ણો માની લીધા છે, પરંતુ એમ નથી। શ્રી કૃષ્ણએ પોતે જ ક્ષત્રિય શું વર્ણ શું એ બતાવ્યું છે. અહીં એમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ 18મા અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતા ખરેખર વર્ણ શું છે અને તેમાં પરિવર્તન કઈ રીતે થાય છે એ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ચારે વર્ણોની રચના મેં જ કરી છે. તો શું ભગવાન શ્રી કૃષ્ણએ માણસોના ભાગલા પાડ્યા? શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, ગુણકર્મ વિભાગશઃ, ગુણોના માધ્યમથી કર્મોને ચાર ભાગમાં વિભાજિત કર્યા. જોવાનું એ છે કે જેના ભાગલા પડ્યા તે કર્મ શું છે. ગુણ પરિવર્તનશીલ છે, સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા તામસીથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય છે, છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે. તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારી બધી જ યોગ્યતાઓ તે સાધકમાં આવતી હોય છે. વર્ણ સંબંધી પ્રશ્ન અહીંથી આરંભ પામી છેક 18મા અધ્યાયમાં જઈને પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણની માન્યતા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત્ સ્વનુષ્ઠિતાત્. સ્વભાવથી ઉત્પન્ન આ ધર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા જે સ્તરની હોય, ભલે તે ગુણરહિત ક્ષુદ્ર શ્રેણીની પણ હોય, તો પણ તે પરમ કલ્યાણ કરે છે, કારણ કે તમે ક્રમશઃ ત્યાંથી જ તમારો વિકાસ સાધો છો. તેના કરતા આગળ વધેલાઓની નકલ કરીને સાધક નષ્ટ થઈ જાય છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો, માટે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલી તારી આ યુદ્ધમાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને જોઈને પણ તું ભય પામવાને યોગ્ય નથી. આનાથી વધીને ક્ષત્રિય માટે બીજું કોઈ વધુ કલ્યાણકારી કાર્ય છે જ નહીં. આના ઉપર પ્રકાશ પાડતા પુનઃ યોગેશ્વર કહે છે,
યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ.
પાર્થિવ શરીરને જ રથ બનાવીને અચૂક લક્ષ્યભેદી અર્જુન અનાયાસ પ્રાપ્ત થયેલા સ્વર્ગના ઉઘાડા દ્વાર સમાન આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિય જ પ્રાપ્ત કરે છે. ક્ષત્રિય શ્રેણીના સાધકમાં ત્રણેય ગુણોને કાપવાની ક્ષમતા છે, તેના માટે સ્વર્ગના દ્વાર ઉઘાડા છે, કારણ કે તે શ્રેણીમાં દૈવી સંપદ પૂર્ણપણે ઉપાર્જિત થયેલી હોય છે, સ્વર્ગમાં વિચરવાની તેનામાં ક્ષમતા હોય છે. આ જ સ્વર્ગનું ઉઘડેલું દ્વાર છે. ભાગ્યશાળી ક્ષત્રિય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું આવું યુદ્ધ પામે છે, કારણ કે એનામાં જ આ સંઘર્ષની ક્ષમતા છે. દુનિયામાં યુદ્ધો તો થતા જ હોય છે, આખું વિશ્વ લડે છે, પ્રત્યેક જાતિ લડે છે, પરંતુ શાશ્વત વિજય તો જીત મેળવનારાઓને પણ નથી મળતો. આ તો અરસપરસનો બદલો છે, જે બીજાને જેટલું દબાવે છે કાળાંતરે એને પણ એટલું જ દબાવવું પડે છે. આ તે કેવો વિજય જેમાં ઇન્દ્રિયોને શોષી લેનાર શોક જ હંમેશા શેષ રહે, અંતમાં શરીર પણ નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે જેમાં પછી કદી હાર નથી.
અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ.
અને જો તું આ ધર્મયુક્ત સંગ્રામ અર્થાત શાશ્વત સનાતન પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનારું ધર્મયુદ્ધ નહીં કરે, તો સ્વધર્મ અર્થાત સ્વભાવગત સંઘર્ષ કરવાની ક્ષમતા, ક્રિયામાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને ખોઈને પાપ અર્થાત આવાગમન અને અપકીર્તિ
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां संभावितस्य चाकीर्ति मरणादतिरिच्यते।
सौ लोको घणा काळ सुधी तारी अपकीर्तिनी वातो करशे। आज पण पदच्युत थवावाळा महात्माओमां विश्वामित्र, पाराशर, निमी, श्रृंगी वगैरेनी गणना थाय छे। घणा साधको पोताना धर्म उपर विचारे छे के लोको आपणने शुं कहेशे। आवो भाव पण साधनामां सहायक होय छे। आथी साधनामां लाग्या रहेवा माटे प्रेरणा मळे छे। थोड़े अंशे आ भाव पण साथ आपे छे। सन्माननीय पुरुष माटे तो अपकीर्ति मरणथी पण विशेष होय छे।
भयाद्रणादुपरतं मौस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्।
जे महारथियोनी नजरमां तू आटलो आदरपात्र थई हवे तुच्छताने पामीश, તે મહારથીઓ તને ભયને કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે। મહારથી કોણ? આ માર્ગ ઉપર મહાન પરિશ્રમથી આગળ વધનારો સાધક મહારથી છે। એ જ રીતે એટલા જ પરિશ્રમથી અવિદ્યા તરફ ખેંચનારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પણ મહારથીઓ છે। જેઓ સાધક પ્રશંસનીય છે એવું તારું બહુમાન કરતા હતા, તેમની નજરમાંથી પણ તું નીચે ઉતરી જઈશ। એટલું જ નહીં, પરંતુ
अवाच्य वादांश्च बहु वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम्।
वेरी लोको तारा पराक्रमनी निंदा करता न कहेवाना वचनो पण कहेशे। એક દોષ આવે છે તો ચારે બાજુથી નિંદા અને બુરાઈઓની જડી વરસે છે। ન કહેવા યોગ્ય વચન પણ કહેવાય છે। આનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે? માટે
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગમ જીત્વા વા ભોક્ષસે મહી તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચય।
હે અર્જુન, આ યુદ્ધમાં તું મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ। સ્વરમાં વિચરવાની ક્ષમતા રહેશે, શ્વાસની બહાર પ્રકૃતિમાં વિચરવાની ધારાઓ બંધ થશે, પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દૈવી સંપદ હૃદયમાં સંપૂર્ણ રીતે વહેવા લાગશે। અથવા આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે। માટે હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને ઉભો થા। ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ। પરંતુ તમને સ્મરણ હશે કે અર્જુન તો કહી ચૂક્યો છે, ભગવાન પૃથ્વી જ નહીં પરંતુ ત્રિલોકનું સામ્રાજ્ય અને દેવોનું સ્વામિત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત થાય તો પણ ઇન્દ્રિયોને સુકવી નાખનારા મારા આ શોકને દૂર કરી શકાય એવો ઉપાય મને દેખાતો નથી। જો આ બધું મળવાનું હોય તો પણ હે ગોવિંદ, હું યુદ્ધ કદાપી નહીં કરું। જો આટલા ઉપરથી પણ શ્રી કૃષ્ણ કહેતા હોય કે અર્જુન લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ, હારીશ તો સ્વર્ગનો નાગરિક બનીશ, તો શ્રીકૃષ્ણ તેને શું આપી દે છે? અર્જુન તો આનાથી પણ આગળના સત્ય શ્રેયની ઈચ્છાવાળો શિષ્ય હતો। તેને સદગુરુદેવ શ્રીકૃષ્ણએ કહ્યું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી ન શકાય તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અર્થાત સ્વરમાં વિચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ, દૈવી સંપદ હૃદયમાં સ્થિર થશે અને આ શરીરના રહેતા રહેતા જ સંઘર્ષમાં સફળ થઈ જવાશે તો મહિમ સૌથી મહાન બ્રહ્મના મહિમાને માણી શકીશ. મહામહિમ સર્વોચ્ચ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ. જીતીશ તો સર્વસ્વ એટલે કે મહામહિત્વને પામીશ, અને હારીશ તો દેવત્વ. બંને હાથમાં લાડુ રહેશે. લાભમાં એ લાભ અને હાનિમાં એ લાભ છે. વળી આ વિચાર પર ફરી ભાર મૂકતા કહે છે,
સમદુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જય, તતો યુદ્ધાય યુજસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ.
આ રીતે સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થા. યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્તિ નહીં કરે, અર્થાત સુખમાં સર્વસ્વ અને હાનિમાં પણ દેવત્વ છે. વિજયમાં મહામહિમ સ્થિતિ અને પરાજયમાં દૈવી સંપત્તિ પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાના લાભ હાનિ સારી રીતે જાતે સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. લડવામાં જ બંને વસ્તુઓ છે. લડીશ તો પાપ અર્થાત આવાગમનને પ્રાપ્ત નહીં થાય, માટે તું યુદ્ધ માટે તૈયાર થા.
એષા તે ભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ, બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધં પ્રહાસ્યસિ.
પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર. જ્ઞાન યોગમાં એટલું જ છે કે પોતાની હસ્તી જોઈને લાભ હાનિનો સારી રીતે વિચાર કરીને કે જીતીશું તો ઉત્તમોત્તમ સ્થિતિ અને હારીશું તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં પણ દેવત્વ, બંને બાજુએ લાભ છે. યુદ્ધ નહીં કરો તો સૌ આપણને કાયર કહેશે, ભયથી ભાગેલા માનશે, અપકીર્તિ થશે. આ રીતે પોતાના અસ્તિત્વને સામે મૂકી જાતે વિચાર કરી યુદ્ધમાં અગ્રેસર થવું એ જ જ્ઞાન યોગ છે. લોકમાં ઘણું કરીને એવી ભ્રાંતિ હોય છે કે જ્ઞાન માર્ગમાં કર્મ અર્થાત યુદ્ધ નથી કરવું પડતું. તેઓ કહે છે કે જ્ઞાન માર્ગમાં કર્મ નથી, હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, અહમ બ્રહ્માસ્મિ ગુણ ગુણમાં જ વર્તે છે એવું માનીને હાથ જોડી બેસી રહે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર આ જ્ઞાન યોગ નથી. જ્ઞાન યોગમાં પણ તે જ કર્મો કરવાના હોય છે જે નિષ્કામ કર્મયોગમાં કરવામાં આવે છે. બંનેમાં ફક્ત બુદ્ધિનો દ્રષ્ટિકોણનો તફાવત છે. જ્ઞાન માર્ગી પોતાની સ્થિતિ સમજીને પોતાના ઉપર આધાર રાખીને કર્મ કરે છે, જ્યારે નિષ્કામ કર્મયોગી ઈષ્ટનો આશ્રિત બનીને કર્મ કરે છે. કરવું બંને માર્ગોમાં છે જ, અને તે કર્મ પણ એક જ છે. બંને માર્ગોમાં તે કરવામાં આવે છે, માત્ર કર્મ કરવાના બે દ્રષ્ટિકોણ જુદા છે. અર્જુન, આ જ બુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સાંભળ. એમાં જોડાયેલો તું કર્મોના બંધનોને સારી રીતે નાશ કરી શકીશ. અહીં શ્રી કૃષ્ણએ કર્મનો ઉલ્લેખ પહેલી વાર જ કર્યો. કર્મ શું છે એ તો હજુ બતાવ્યું જ નથી. હવે કર્મ શું છે એ કહેતા પહેલા તેની વિશેષતાઓ બતાવે છે.
નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો અર્થાત મૂળ બીજનો નાશ નથી થતો, સીમિત ફળરૂપી દોષ નથી। માટે આ નિષ્કામ કર્મનો, આ કર્મથી સંપાદિત ધર્મનું થોડું પણ સાધન જન્મ મૃત્યુરૂપી બહાન ભયથી ઉગારી લે છે। તમે આ ધર્મને સમજો અને તેના ઉપર બે ડગલા ચાલીને જુઓ। સદગ્રસ્ત આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે, સાધકો તો ચાલતા જ હોય છે। બીજ પણ નાખી દે તો અર્જુન બીજનો નાશ નથી થતો। પ્રકૃતિમાં કોઈ જ ક્ષમતા નથી, સત્યને નિર્મૂળ કરી શકે એવું કોઈ શસ્ત્ર નથી। પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે, કંઈક વિલંબ કરી શકે છે, પરંતુ સાધનના આરંભને મિટાવી દઈ શકતી નથી। આગળ જતા શ્રીકૃષ્ણએ કહ્યું છે કે સૌ પાપીઓમાં પણ સૌથી મોટો પાપી કેમ ન હોય, જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિશંક પાર થઈ જાય છે। બરાબર એ જ વાત અહીં કરે છે અર્જુન। નિષ્કામ કર્મયોગનું બીજારોપણ માત્ર પણ કરી દે ને તો તે બીજનો કદી નાશ થતો નથી। વિપરીત ફળરૂપી દોષ પણ આમાં હોતો નથી કે તમને સ્વર્ગ રિદ્ધિ સિદ્ધિ સુધી પહોંચાડીને છોડી દે। તમે આ સાધના ભલે છોડી દો, પરંતુ આ સાધન તમારો ઉદ્ધાર કરીને જમશે। આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ મૃત્યુના મહાન ભયથી ઉગારી લે છે। અનેક જન્મ સંસિદ્ધિસ્તતો યાતિ પરામ ગતિમ, કર્મનું આ બીજા રોપણ અનેક જન્મો પછી પણ જ્યાં પરમધામ છે, પરમ ગતિ છે, ત્યાં લઈ જશે। આ જ ક્રમમાં યોગેશ્વર આગળ કહે છે,
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદન બહુશાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ।
હે અર્જુન, આ નિષ્કામ કર્મયોગમાં ક્રિયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે અને પરિણામ પણ એક જ છે। આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે। આ સંપત્તિ પ્રકૃતિના દ્વંદ્વમાં ધીમે ધીમે પ્રાપ્ત કરવાનો વ્યવસાય છે। આ વ્યવસાય અથવા નિશ્ચયાત્મક ક્રિયા પણ એક જ છે, તો પછી કેટલાક લોકો ઘણી ક્રિયાઓ બતાવે છે એનું શું? શું તેઓ ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે, હા, તેઓ ભજન નથી કરતા। તે પુરુષોની બુદ્ધિ અનંત શાખાઓ વાળી હોય છે, આથી અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે।
યામી માં પુષ્પિતાં વાચં પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદાં ક્રિયા વિશેષ બહુલાં ભોગૈશ્વર્ય ગતિં પ્રતિ।
પાર્થ, તેઓ કામાત્માનઃ ઈચ્છાઓથી યુક્ત, વેદવાદરતાઃ વેદના વાક્યમાં અનુરૂપ્ત, સ્વર્ગ પરાહ સ્વર્ગને જ પરમ લક્ષ્ય માનનારા અને તેનાથી આગળ કશું છે જ નહીં એમ કહેનારા અવિવેકી લોકો જન્મ મૃત્યુરૂપી ફળ આપનાર ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી બધી ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે અને બનાવટી શોભાયુક્ત વાણીમાં વ્યક્ત પણ કરે છે। અર્થાત અવિવેકીની બુદ્ધિ અનંત ભેદવાળી હોય છે, તે ફળ આપનારા વાક્યમાં જ અનુરક્ત રહે છે, વેદના વાક્યોને જ પ્રમાણ માને છે, સ્વર્ગને જ શ્રેષ્ઠ માને છે। તેમની બુદ્ધિ અનેક ભેદવાળી હોય છે, તેથી અનંત ક્રિયાઓની રચના કરી લે છે। આવા લોકો નામ તો પરમ તત્વ પરમાત્માનું જ લે છે, પરંતુ તેની આડમાં અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે। તો શું અનંત ક્રિયાઓ કર્મ નથી? શ્રી કૃષ્ણ કહે છે, નહીં, અનંત ક્રિયાઓ કર્મ નથી। તો તે એક નિશ્ચિત ક્રિયા શું છે? શ્રી કૃષ્ણ અહીં આ બતાવતા નથી, અહીં તો માત્ર આટલું જ કહે છે કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. તેઓ માત્ર વિસ્તાર જ નથી કરતા, પરંતુ અલંકારી પદ્ધતિથી તેને વ્યક્ત પણ કરે છે. હવે તેનો પ્રભાવ કેવો હોય છે?
ભોગૈશ્વર્ય પ્રસક્તાનાં તયા પરિત ચેતસાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે.
તેમની વાણીની અસર જેના જેના ચિત્ત ઉપર પડે છે, હે અર્જુન, તેઓ કંઈ મેળવતા તો નથી, પરંતુ તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. તે વાણી દ્વારા હરાઈ ગયેલા ચિત્તવાળાના અને ભોગ ઐશ્વર્યની આસક્તિવાળાઓના અંતકરણમાં ક્રિયાત્મક બુદ્ધિ ટકતી જ નથી. ઇષ્ટમાં સમાધિસ્થ કરનારી નિશ્ચયાત્મક ક્રિયા એમનામાં રહેતી નથી. આવા અવિવેકીઓની વાણી કોણ સાંભળે છે? ભોગ અને ઐશ્વર્યમાં આસક્તિવાળા જ સાંભળે છે, અધિકારી સાંભળતો નથી. આવા પુરુષોમાં સમ અને આદિતત્વમાં પ્રવેશ અપાવનારી નિશ્ચયાત્મક ક્રિયાવાળી બુદ્ધિ નથી હોતી. પ્રશ્ન એ થાય છે કે વેદ વાદરતાહ, વેદના વચનોમાં જેવો અનુરૂપ છે, શું તેઓ પણ ભૂલ કરે છે? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે,
ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન.
અર્જુન, ત્રૈગુણ્ય વિષયા વેદાહ, વેદ ત્રણ ગુણ સુધી જ પ્રકાશ આપે છે, એની આગળની સ્થિતિ તેઓ નથી જાણતા, માટે જ નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. અર્જુન, ત્રણ ગુણોથી ઉપર તું ઉઠ, અર્થાત વેદોના કાર્યક્ષેત્રથી આગળ વધ. કઈ રીતે આગળ વધી શકાય? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, નિર્દ્વંદ્વ, સુખ દુઃખના દ્વંદ્વોથી રહિત, નિત્ય સત્ય વસ્તુમાં સ્થિત અને યોગક્ષેમને ન ઇચ્છતો આત્મપરાયણ બન. આ રીતે ઉપર ઉઠ. પ્રશ્ન થાય છે કે આપણે જ ઉઠીએ કે કોઈ વેદ કરતા પણ ઉપર ઉઠ્યા છે ખરા? શ્રી કૃષ્ણ કહે છે, જે કોઈ આગળ ઉઠે છે તે બ્રહ્મને જાણે છે, અને જે બ્રહ્મને જાણે છે તે વિપ્ર છે.
યાવાનર્થ ઉદપાની સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ.
ચોમેરથી પરિપૂર્ણ જળાશય પ્રાપ્ત થયા પછી મનુષ્યને નાના જળાશયની જેટલી જરૂરિયાત રહે છે, તે જ પ્રકારે બ્રહ્મને સારી રીતે જાણનારા બ્રાહ્મણોને વેદોની એટલી જ જરૂર રહે છે. તાત્પર્ય એ કે જે વેદોથી ઉપર ઉઠે છે તે બ્રહ્મને જાણે છે, તે જ બ્રાહ્મણ છે. અર્થાત, અર્જુન, તું વેદોથી ઉપર ઉઠ, બ્રાહ્મણ બન. અર્જુન ક્ષત્રિય હતો, શ્રી કૃષ્ણ કહે છે કે તું બ્રાહ્મણ બન. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણ સ્વભાવની ક્ષમતાઓના નામ છે, તે કર્મ પ્રધાન છે, નહીં કે જન્મથી નિર્ધારિત થનારી કોઈ રૂઢિ. જેને ગંગાની ધારા સુલભ છે તેને ક્ષુદ્ર જળાશયનો શું ખાપ? કોઈ તેમાં શૌચક્રિયા કરે છે તો કોઈ પશુઓને નવડાવે છે, આથી બીજો કોઈ વિશેષ ઉપયોગ નથી. આ જ પ્રમાણે બ્રહ્મને સાક્ષાત પિછાડનારા તે વિપ્ર મહાપુરુષને, તે બ્રાહ્મણને વેદોથી એટલું જ પ્રયોજન શેષ રહી જાય છે. પ્રયોજન રહે છે જરૂર, વેદ રહે છે કારણ કે પાછળ આવનારાઓ માટે તેનો ઉપયોગ છે, ત્યાંથી ચર્ચાનો આરંભ થશે. આ ઉપરાંત યોગેશ્વર શ્રીકૃષ્ણ કર્મ કરતી વખતે રાખવાની સાવચેતીઓનું પ્રતિપાદન કરે છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્ મા તે સંગોસ્ત્વ કર્મણિ.
કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એવું સમજ કે ફળ છે જ નહીં, ફળની વાસના વાળો પણ ન બન, અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ 39મા શ્લોકમાં પહેલી જ વાર કર્મનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે કર્મ શું છે અને તેને કઈ રીતે કરવું એ નથી બતાવ્યું. એ કર્મની વિશેષતા ઉપર પ્રકાશ પાડે છે. એક, હે અર્જુન, આ કર્મ દ્વારા તું કર્મના બંધનથી સારી રીતે છૂટી જઈશ. બે, અર્જુન, આમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી. શરૂઆત કરી દે તો પ્રકૃતિ પાસે કોઈ ઉપાય નથી કે તેનો નાશ કરી શકે. ત્રણ, અર્જુન, એમાં સીમિત ફળરૂપી દોષ પણ નથી કે સ્વર્ગ રિદ્ધિ સિદ્ધિઓમાં ફસાવી દે. ચાર, અર્જુન, આ કર્મનું થોડુંક પણ સાધન જન્મ મરણના ભયથી ઉદ્ધાર કરાવનારું હોય છે. પરંતુ હજી સુધી એમણે કર્મ શું છે, કઈ રીતે કરવામાં આવે એ વિશે કંઈ બતાવ્યું નથી. આ જ અધ્યાયના 41મા શ્લોકમાં તેમણે બતાવ્યું છે કે પાંચ, અર્જુન, આમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે, ક્રિયા એક જ છે, તો શું બહુ ક્રિયાવાળા ભજન નથી કરતા? શ્રી કૃષ્ણ કહે છે તેઓ કર્મ નથી કરતા. આનું કારણ બતાવતા કહે છે, અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, તેથી તેઓ અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી દે છે. તેઓ બનાવટી શોભાયુક્ત વાણીમાં આ ક્રિયાઓને વ્યક્ત પણ કરે છે. એમની વાણીની અસર જેમના ચિત્ત ઉપર પડે છે તેમની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. માટે નિશ્ચયાત્મક ક્રિયા એક જ છે, પણ હજી એ નથી બતાવ્યું કે તે ક્રિયા કઈ છે. 47મા શ્લોકમાં તેમણે કહ્યું, અર્જુન, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં કદી નહીં, ફળની વાસનાવાળો ન બન, અને કર્મ કરવામાં તારી અશ્રદ્ધા પણ ન હજો. અર્થાત નિરંતર કર્મ કરવા માટે તેમાં જ લીન થઈને કર્મ કર. પરંતુ તે કર્મ છે શું એ જણાવ્યું નથી. મોટાભાગે લોકો આ જ શ્લોકને ટાંકીને કહે છે, કંઈ પણ કરો, માત્ર ફળની ઈચ્છા ન કરો, થઈ ગયો નિષ્કામ કર્મયોગ. પરંતુ અત્યાર સુધી શ્રી કૃષ્ણએ એ બતાવ્યું જ નથી કે તે કર્મ કયું છે જે કરવામાં આવે. અહીં કેવળ કર્મની વિશેષતાઓ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે કર્મ શું આપે છે અને કર્મ કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ આ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો. પણ પ્રશ્ન તો યથાવત જ રહ્યો છે. એને શ્રી યોગેશ્વર આગળના અધ્યાય 3 અને 4માં સ્પષ્ટ કરશે. ફરી પાછો આ વિષય ઉપર ભાર મૂકે છે.
યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્યસિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે.
આસક્તિ અને સંગદોષને છોડીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ રાખીને યોગમાં સ્થિર રહીને કર્મ કર. કયું કર્મ? નિષ્કામ કર્મ કર. સમત્વં યોગ ઉચ્યતે. આ સમત્વનો ભાવ જ યોગ કહેવાય છે. વિષમતા જેમાં ન હોય એવા ભાવને સમત્વ કહેવામાં આવે છે. રિદ્ધિઓ સિદ્ધિઓ વિષમ બનાવે છે, આસક્તિ આપણને વિષમ બનાવે છે, ફળની ઈચ્છા વિષમતા પેદા કરે છે. માટે ફળની વાસના ન હોય છતાં પણ કર્મ કરવામાં અશ્રદ્ધા પણ ન હોય, જોયેલી સાંભળેલી બધી વસ્તુઓમાં આસક્તિનો ત્યાગ કરીને પ્રાપ્તિ અને અપ્રાપ્તિના વિષયમાં ન વિચારીને કેવળ માત્ર યોગમાં સ્થિર રહીને કર્મ કર, યોગથી ચિત્ત ચલાયમાન ન હો. યોગ એક પરાકાષ્ઠાની સ્થિતિ છે અને એક પ્રારંભની સ્થિતિ પણ હોય છે. પ્રારંભમાં પણ આપણી દ્રષ્ટિ લક્ષ્ય ઉપર જ રહેવી જોઈએ, માટે યોગ ઉપર દ્રષ્ટિ રાખતા કર્મનું આચરણ કરવું જોઈએ. સમત્વ ભાવ અર્થાત સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ જ યોગ કહેવાય છે, જેને સિદ્ધિ અને અસિદ્ધિ વિચલિત ન કરી શકે. વિષમતા જેમાં પેદા થતી નથી, આવો ભાવ થવાથી સમત્વ યોગ કહેવાય છે. તે ઇષ્ટથી સમત્વ અપાવે છે, માટે તેને સમત્વ યોગ કહે છે. કામનાઓનો સર્વથા ત્યાગ છે, માટે જ આને નિષ્કામ કર્મયોગ કહેવાય છે. કર્મ કરવાનું છે, માટે આને કર્મયોગ કહે છે. પરમાત્મા સાથે મેળાપ કરાવે છે, માટે આનું નામ યોગ અર્થાત મેળ છે. આમાં બૌદ્ધિક સ્તર પર ધ્યાન રાખવું પડે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમભાવ રહે, આસક્તિ ન હો, ફળની વાસના આવવા ન પામે, અને તેથી જ આને નિષ્કામ કર્મયોગ બુદ્ધિયોગ પણ કહે છે.
દૂરેણ હવરમ કર્મ બુદ્ધિયોગાધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવઃ.
ધનંજય, અવરમ કર્મ, નિષ્કૃત કર્મ, વાસનાવાળું કર્મ બુદ્ધિયોગથી અત્યંત દૂર છે, ફળની ઈચ્છાવાળો કૃપણ છે. તે આત્માની સાથે ઉદારતાથી નથી વર્તતો, માટે સમત્વ બુદ્ધિયોગનો આશ્રય ગ્રહણ કર. જેવી કામના હોય એવું ફળ મળી પણ જાય તો તેને ભોગવવા માટે શરીરને ધારણ કરવું પડે. આવાગમન બન્યું તો કલ્યાણ કેવું? સાધકે તો મોક્ષની પણ ઈચ્છા ન રાખવી જોઈએ, કારણ કે વાસનાઓથી મુક્ત થવું એ જ મોક્ષ છે. ફળની પ્રાપ્તિનું ચિંતન કરવાથી સાધકનો સમય વ્યર્થ નષ્ટ થઈ જાય છે. ફળ પ્રાપ્ત થતા પણ એ તે જ જાળમાં ફસાઈ પડે છે, તેની સાધના સમાપ્ત થઈ જાય છે. આગળ તે ભજન શા માટે કરે? ત્યાંથી તે રખડી પડે છે. માટે સમત્વ બુદ્ધિથી યોગનું આચરણ કરવું જોઈએ. જ્ઞાન માર્ગને પણ શ્રી કૃષ્ણએ બુદ્ધિ યોગ કહ્યો છે. હે અર્જુન, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે, અને અહીં નિષ્કામ કર્મયોગને પણ બુદ્ધિ યોગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં બંનેમાં બુદ્ધિના દ્રષ્ટિકોણનો જ તફાવત છે. તેમાં લાભ હાનિની નોંધ રાખી તેને તપાસતા રહેવું પડે છે. આમાં પણ બૌદ્ધિક સ્તર પર સમત્વ જાળવવું પડે છે, માટે જ આને સમત્વ બુદ્ધિ યોગ કહેવામાં આવ્યો છે. માટે ધનંજય, તું બુદ્ધિ યોગનો આશ્રય લે, કારણ કે ફળની વાસનાવાળા અત્યંત કૃપણ હોય છે.
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યુજસ્વ યોગ કર્મ સુકૌશલમ.
સમત્વ બુદ્ધિયુક્ત પુરુષ પાપ પુણ્ય બંનેને આ લોકમાં જ ત્યાગી દે છે, તેનાથી લિપ્ત થતા નથી. માટે સમત્વ બુદ્ધિ યોગ માટે પ્રયત્ન કર. યોગ કર્મ સુકૌશલમ, સમત્વ બુદ્ધિ સાથે કરેલું કર્મનું આચરણ કૌશલ જ યોગ છે. સંસારમાં કર્મો કરવાના બે દ્રષ્ટિકોણ પ્રચલિત છે. લોકો કર્મ કરે છે તો તેનું ફળ પણ અવશ્ય ઈચ્છે છે, અથવા ફળ ન મળે તો કર્મ કરવા જ નથી માગતા. પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કર્મોને બંધન કરતા બતાવીને આરાધનાને એકમાત્ર કર્મ માને છે. આ અધ્યાયમાં એમણે કર્મનું નામ જ લીધું. અધ્યાય 3ના 9મા શ્લોકમાં તેની પરિભાષા આપવામાં આવી, અને 4થા અધ્યાયમાં કર્મના સ્વરૂપ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણે સાંસારિક પરંપરાથી હટીને કર્મ કરવાની કળા બતાવી છે કે કર્મ તો કરો, શ્રદ્ધાપૂર્વક કરો, પરંતુ ફળના અધિકારને સ્વેચ્છાથી છોડી દો. ફળ જશે ક્યાં? આ જ કર્મો કરવાનું કૌશલ છે. નિષ્કામ સાધનાની સમગ્ર શક્તિ આ પ્રમાણે કર્મમાં લાગેલી રહે છે. શરીર આરાધના માટે તો છે, આમ છતાં જિજ્ઞાસા સ્વાભાવિક છે કે શું હંમેશા કર્મ જ કરતા રહેવું કે તેનું કોઈ પરિણામ પણ આવશે? આ જોઈએ.
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છંત્યનામયમ્.
બુદ્ધિયોગથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન ફળને ત્યાગીને જન્મ અને મૃત્યુના બંધનથી છૂટી જાય છે. તે નિર્દોષ અમૃતમય પરમપદને પ્રાપ્ત કરે છે. અર્જુનની દ્રષ્ટિ ત્રિલોકના સામ્રાજ્ય તથા દેવતાઓના સ્વામિત્વ સુધી જ મર્યાદિત હતી. ત્યાં સુધી તો તે યુદ્ધમાં પ્રવૃત્ત થયો ન હતો. અહીં શ્રી કૃષ્ણ નવીન તથ્ય ઉદ્ઘાટિત કરે છે કે આસક્તિ રહિત કર્મ દ્વારા અનામય પદ પ્રાપ્ત થાય છે. નિષ્કામ કર્મયોગ પરમપદ અપાવે છે. જ્યાં મૃત્યુનો પ્રવેશ નથી, આવા કર્મમાં પ્રવૃત્તિ ક્યારે થાય?
યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદાગંતાસિ નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ.
જે કાળમાં તારી એટલે કે પ્રત્યેક સાધકની બુદ્ધિ મોહરૂપી કળણને સંપૂર્ણ રીતે પાર કરી લેશે, લેશ માત્ર પણ મોહ ન રહી જાય, ન પુત્રમાં, ન ધનમાં, ન પ્રતિષ્ઠામાં, આ બધાની લાગણી જ્યારે છૂટી જશે, તે સમયે જે સાંભળવા યોગ્ય છે એને તું સાંભળી શકીશ, અને સાંભળ્યા પ્રમાણે તું વૈરાગ્યને પ્રાપ્ત કરી શકીશ, અર્થાત એને આચરણમાં મૂકી શકીશ. અત્યારે તો જે સાંભળવા લાયક છે તેને ન તો તું સાંભળી શક્યો છે અને આચરણનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ યોગ્યતા પર યોગેશ્વર શ્રી કૃષ્ણ પુનઃ પ્રકાશ ફેંકે છે.
શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસિ.
અનેક પ્રકારના વેદ વાક્યોને સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મા સ્વરૂપમાં સમાધિસ્થ થઈને અચળ સ્થિર થઈ જશે, ત્યારે તું સમત્વ યોગને પ્રાપ્ત થઈશ, પૂર્ણ સમસ્થિતિને પ્રાપ્ત કરીશ, જેને અનામય પરમપદ કહે છે. આજ યોગની પરાકાષ્ઠા છે અને આજ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. વેદોમાંથી તો માત્ર શિક્ષણ જ મળે છે, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે શ્રુતિ વિપ્રતિપન્ના. શ્રુતિઓના અનેક સિદ્ધાંતોને સાંભળવાથી બુદ્ધિ વિચલિત થઈ જાય છે. સિદ્ધાંતો તો ઘણાય સાંભળ્યા, પરંતુ જે સાંભળવા યોગ્ય છે એનાથી લોકો દૂર રહે છે. આ વિચલિત બુદ્ધિ જે સમયે સમાધિમાં સ્થિર થઈ જશે, ત્યારે તું યોગની પરાકાષ્ઠારૂપ અમૃત પદને પ્રાપ્ત કરીશ. જેઓ અનામય પરમપદમાં સ્થિર છે, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થયેલી છે, એવા મહાપુરુષો કેવા હોય એ વિશે જાણવા અર્જુન ઉત્સુક હોય એ સ્વાભાવિક છે. એણે ભગવાનને પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ.
સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધીઃ किं प्रभाषेत किमासीत व्रजेत किम्।
समाधीयते चित्तम यस्मिन् स आत्मा एव समाधिः। जिमा चित्तनु समाधान थाय ते आत्मा ज समाधि छे। अनादि तत्वमा जे समत्व प्राप्त करी ले तेने समाधिस्त कहवाय छे। अर्जुने पूछ्यू, हे केशव, समाधिस्त स्थिर बुद्धि वाला महापुरुषना लक्षण कया? आवा स्थित प्रज्ञ पुरुष कई रीते बोले, ए कई रीते बेसे, कई रीते चाले? आवा चार प्रश्नों अर्जुने पूछा। अति भगवान श्री कृष्ण ने स्थित प्रज्ञना लक्षणों बतावता कहूं, श्री भगवान उवाच,
रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदुच्यते।
हे पार्थ, जरे मनुष्य मनमा रहेली तमाम इच्छाओनो त्याग करी दे छे त्यारे ते आत्माथी ज आत्मामा संतुष्ट थयेलो स्थिर बुद्धिवाळो कहेवाय छे। इच्छाओनो त्याग करवाथी ज आत्मानु दिग्दर्शन थाय छे। एवा आत्माराम आत्मतृप्त महापुरुष ज स्थित प्रज्ञ छे।
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।
दैहिक दैविक तथा भौतिक दुखोमां जेनु मन उद्विग्न नथी थतुं, सुखोनी प्राप्तिमां जेनी स्पृहा रही नथी तथा जेना राग भय क्रोध नष्ट थई गया छे, मननशीलतानी चरम सीमा पर पहुंचेलो मुनि स्थित प्रज्ञ कहवाय छे। एना अन्य लक्षण बतावता श्री कृष्ण कहे छे,
यः सर्वत्रानभिस्नेह तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता।
जे पुरुष सर्वत्र स्नेह रहित थईने शुभ के अशुभ ने प्राप्त थवाथी न तो प्रसन्न थाय छे न तो द्वेष करे छे, तेनी बुद्धि स्थिर छे। शुभ ते छे जे परमात्म स्वरूप में जोड़े छे, अशुभ ते छे जे प्रकृति तरफ लई जाय छे। परंतु स्थित प्रज्ञ पुरुष अनुकूल परिस्थितियोंथी न तो प्रसन्न थाय छे न तो प्रतिकूल परिस्थितियों नो द्वेष करे छे, कारण के प्राप्त थवा योग्य वस्तु न तो तेनाथी भिन्न छे अने न पतित करवा वाला विकार एना माटे छे। अर्थात हवे साधनथी तेने कोई प्रयोजन नथी रहू, आवी व्यक्ति स्थित प्रज्ञ कहवाय छे।
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता।
जेम काचबो पोताना अंगोने समेटी ले छे ठीक एज प्रकारे आ स्थित प्रज्ञ पुरुष जयरे बधी बाजू थी पोताना अंगों ने समेटी ले छे त्यारे तेनी बुद्धि स्थिर थाय छे। भय ने जोता ज जेम काचबो पोतानो माथू अने पग समेटी ले छे ठीक तेज प्रमाणे जे पुरुष विषयों में विचरती इंद्रियो ने बधी बाजुए थी समेटी ने हृदय देश में निरोध करी ले छे ते काल में ते पुरुष की बुद्धि स्थिर होय छे। परंतु आ एक ज दाखलो छे, ભયનો અણસાર દૂર થતા જ કાચબો તો પોતાના અંગોને ફરીથી ફેલાવી દે છે। શું આ જ પ્રકારે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ પણ વિષયોમાં રસ લેવા લાગે છે? આ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,
વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે.
ઇન્દ્રિયો દ્વારા વિષયને ગ્રહણ ન કરનારા પુરુષોના વિષય તો નિવૃત્ત થઈ જાય છે, કારણ કે તેઓ ગ્રહણ નથી કરતા, પરંતુ તેમનો રાગ નિવૃત્ત થતો નથી, આસક્તિ રહી જાય છે. સંપૂર્ણ ઇન્દ્રિયોને વિષયોથી સમેટી લેનારા નિષ્કામ કર્મીનો રાગ પણ પરમ દ્રષ્ટવા પરમ તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર થતા નિવૃત્ત થઈ જાય છે. મહાપુરુષ કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાં નથી ફેલાવતો. એકવાર જ્યારે ઇન્દ્રિયોને સમેટી લીધી તો સંસ્કાર જ મટી જાય છે, ફરીથી તે નીકળતા નથી. નિષ્કામ કર્મયોગના આચરણ દ્વારા પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની સાથે એ પુરુષનો વિષયો સાથે પણ રાગ નિવૃત્ત થાય છે, લગભગ ચિંતન માર્ગમાંથી હઠ કરે છે. હઠથી ઇન્દ્રિયોને રોકીને તે વિષયોથી નિવૃત્ત થઈ જાય છે, પરંતુ મનમાં તેનું ચિંતન રાગ બની રહે છે. આ આસક્તિ પરમ દ્રષ્ટવા પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી જ નિવૃત્ત થાય છે, તેની પહેલા નહીં. પૂજ્ય મહારાજજી આ સંબંધમાં પોતાની એક ઘટના બતાવતા હતા. ગૃહત્યાગ પહેલા તેમને 3-4 વાર આકાશવાણી થઈ. અમે પૂછ્યું, મહારાજજી આપને આકાશવાણી કેમ થઈ, અમને તો નથી થતી? ત્યારે મહારાજજીએ કહ્યું, હો ઈ શંકા મોહુ કે ભઈ રહી, અર્થાત એવી શંકા મને પણ થઈ હતી. ત્યારે અનુભવ્યું કે હું 7 જન્મથી સતત સાધુ છું. 4 જન્મ તો માત્ર સાધુનો વેશ ધારણ કરી તિલક લગાવી ક્યાંક ભભૂતિ ચોળી ક્યાંક કમંડળ લઈને વિહાર કરી રહ્યો છું. યોગ ક્રિયાની કોઈ જાણકારી ન હતી, પરંતુ છેલ્લા 3 જન્મથી તો જેવો હોવો જોઈએ એવો સારો સાધુ છું. મારામાં યોગ ક્રિયા જાગૃત હતી, ગયા જન્મમાં પાર ઉતરી જાત નિવૃત્તિ થવા માંડી હતી, પરંતુ 2 ઈચ્છાઓ રહી ગઈ હતી, એક તો સ્ત્રી અને બીજું ગાંજો. અંતર્મનની ઈચ્છાઓ હતી, પરંતુ 12 મેં શરીરને દ્રઢ રાખ્યું, મનમાં વાસના હતી, માટે જન્મ લેવો પડ્યો. જન્મ લેતા જ ભગવાને થોડા જ સમયમાં બધું જ બતાવીને નિવૃત્તિ અપાવી દીધી, 2 લપાટ આપી અને સાધુ બનાવી દીધો. ઠીક આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ નહીં કરનારા પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ સાધના દ્વારા પરમ પુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી જ તે વિષયોનો રાગ નિવૃત્ત થઈ જાય છે. માટે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય કર્મ કરવાનું છે. રામચરિત માનસમાં કહ્યા પ્રમાણે, ઉર કુછ પ્રથમ વાસના રહી પ્રભુપદ પ્રીતિ સરિત સો બહી. ઇન્દ્રિયોને વિષયોથી સમેટી લેવાનું કામ ખૂબ કઠિન છે. આની ઉપર પ્રકાશ પાડતા ભગવાન કહે છે,
યત તો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભમ મનઃ.
કૌંતે, પ્રયત્ન કરનારા મેધાવી પુરુષની ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે, વિચલિત કરી દે છે, માટે
તાનિ સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા.
તે બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખી યોગથી યુક્ત અને સમર્પણની સાથે મારા આશ્રિત બનો. કારણ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર હોય છે. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ સાધનના નિષેધાત્મક અવયવોની સાથે તેના વિધેયાત્મક પક્ષ ઉપર પણ ભાર મૂકે છે. માત્ર સંયમ અને નિષેધથી ઇન્દ્રિયો વશમાં નથી આવતી, સમર્પણની સાથે ઇષ્ટચિંતન અનિવાર્ય છે. ઇષ્ટચિંતનના અભાવમાં વિષય ચિંતન થશે, જેના માઠા પરિણામ શ્રી કૃષ્ણના શબ્દોમાં જોઈએ.
ધ્યાયતો વિષયાં પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો ભિજાયતે.
વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયોમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામના પૂર્તિમાં અડચણ આવતા ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી શું જન્મે છે?
ક્રોધાદ ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ.
ક્રોધથી મૂઢતા અર્થાત અવિવેક ઉત્પન્ન થાય છે. નિત્ય અનિત્ય વસ્તુનો વિચાર નથી રહેતો. અવિવેકથી સ્મરણ શક્તિ સ્મૃતિ નાશ પામે છે. જેમ અર્જુનને થયું, ભ્રમતિવ ચમે મનઃ, અને ગીતાના સમાપનમાં કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. શું કરું શું ન કરું એનો નિર્ણય નથી થઈ શકતો. સ્મૃતિ ભ્રમિત થવાથી યોગપરાયણ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, અને બુદ્ધિ નષ્ટ થતા એ પુરુષ પોતાના શ્રેય સાધનથી પતિત થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણે ભારપૂર્વક જણાવ્યું કે વિષયોનું ચિંતન કરવું ન જોઈએ. સાધકે નામ રૂપ લીલા અને ધામમાં ક્યાંય લાગેલા રહેવું જોઈએ. ભજનમાં શિથિલ થતા મન વિષયો તરફ વહી જશે. વિષયોના ચિંતનથી આસક્તિ થઈ જાય છે. આસક્તિથી તે વિષયની કામના સાધકના અંતરમનમાં થવા લાગે છે. કામનાની પૂર્તિમાં અવરોધ આવતા ક્રોધ, ક્રોધથી અવિવેક, અવિવેકથી સ્મૃતિભ્રંશ અને સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ થાય છે. નિષ્કામ કર્મયોગને બુદ્ધિનાશ કહ્યો છે, કારણ કે બુદ્ધિના સ્તરે અહીં વિચાર કરવામાં આવ્યો છે કે કામનાઓ આવવી ન જોઈએ, ફળ છે જ નહીં. કામનાઓ આવતા જ બુદ્ધિયોગ નષ્ટ થઈ જાય છે. વિનય પત્રિકામાં કહ્યું છે, સાધન કરીય વિચારહીન મન શુદ્ધ નહીં તૈસે. વિચાર જરૂરી છે. વિચાર શૂન્ય પુરુષ શ્રેય સાધનથી પતિત થઈ જાય છે. સાધન ક્રમ તૂટી જાય છે, સર્વથા નષ્ટ થતો નથી. ભોગ પછી સાધન જ્યાં અવરોધાયું હતું ત્યાંથી પુનઃ શરૂ થાય છે. આ તો વિષયાભિમુખ સાધકની ગતિ છે. સ્વાધીન અંતઃકરણવાળો સાધક કઈ ગતિ પામે છે એ વિશે શ્રી કૃષ્ણ કહે છે.
રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ આત્મવશ્ચૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ.
આત્માની વિધિ પામેલો પ્રત્યક્ષદર્શી મહાપુરુષ રાગ દ્વેષથી રહિત પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયાન ચરણ વિષયોમાં વિચરતો હોવા છતાં પ્રસાદમ મધી ગચ્છતિ અંતઃકરણની નિર્મળતા પ્રાપ્ત કરે છે. તે પોતાની ભાવદ્રષ્ટિમાં રહે છે. મહાપુરુષ માટે વિધિ નિષેધ રહી જતા નથી. તેના માટે કશું અશુભ નથી રહેતું જેનાથી તે બચે, અને એના માટે કશું શુભ પણ નથી રહેતું જેની તે કામના કરે.
प्रसादे सर्व दुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो याश बुद्धिः पर्यवतिष्ठते।
भगवान नो पूर्ण कृपा प्रसाद भगवत्ता प्राप्त थता इना बद्धा दुखो नाश पामे छे। दुखालयम अशाश्वतम, संसार नो अभाव थई जाय छे अने ते प्रसन्न चित वाला पुरुष की बुद्धि सत्वरे सरस रीते स्थिर थई जाय छे। परंतु जे योग युक्त नथी तेनी दशा भगवान बतावे छे।
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्।
योग साधन विनाना पुरुषना अंतःकरणमां निष्काम कर्मवाळी बुद्धि होती नथी। आवा अयुक्तना अंतःकरणमां भाव पण होता नथी। भावना रहित पुरुष ने शांति केवी अने अशांत पुरुष ने सुख केवू? योग क्रिया करवाथी कई देखावाथी ज भाव बने छे। जाने बिनु न होई परती थी, भावना विना शांति मळती नथी अने शांति रहित पुरुष ने सुख अर्थात शाश्वत सनातननी प्राप्ति थती नथी।
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि।
जलमां नावने पवन जेम खेंची जईने गंतव्य जवाना स्थळथी दूर लई जाय छे, बराबर एवी ज रीते विषयोमां विचरती इंद्रियोमां जे इंद्रिय साथे मन होय ते एकज इंद्रिय ए अयुक्त पुरुषनी बुद्धिने हरी ले छे। तेथी ज तो योगनुं आचरण अनिवार्य छे। क्रियात्मक आचरण पर श्री कृष्ण फरीवार भार मुके छे।
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इंद्रियाणि इंद्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता।
माटे हे महाबाहु, जे पुरुषनी इंद्रियो इंद्रियोना विषयोथी सर्वथा वशमां करी लेवाय छे तेनी बुद्धि स्थिर छे। बाहु कार्यक्षेत्रनुं प्रतीक छे। भगवान महाबाहु अने आजान बाहु कहेवाय छे। ते हाथ पग वगर ज सर्वत्र कार्य करे छे। एमां जे प्रवेश मेळवे छे अथवा जे एनी भगवत्ता तरफ वळे छे ते पण महाबाहु छे। श्री कृष्ण अने अर्जुन बन्ने महाबाहु कहेवाय छे।
यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सानिशा पश्यतो मुनि।
संपूर्ण भूत प्राणियों माटे ते परमात्मा रात्रि समान छे। कारण के न तो ते जोई शकाय छे न तो तेनो विचार पर काम आपे छे, तेथी ते रात्रि समान छे। ते रात्रि मा परमात्मा मा संयमी पुरुष सारी रीते जोई शके छे, चाले छे, जागे छे, कारण के त्यां तेनी पकड़ छे। योगी इंद्रियोना संयम द्वारा एमा प्रवेश मेळवे छे। जे नाशवंत सांसारिक सुख भोग माटे बधाज प्राणी रात दाड़ो परिश्रम करे छे, योगी माटे एज रात्रि छे। गोस्वामी तुलसीदास रामचरित मानस मा कहे छे, रमा विलासु राम अनुरागी तजत बमन जिमी जन बड़ भागी। जे योगी परमार्थ पथमा निरंतर सजाग अने भौतिक ऐशनाओं थी हमेशा निस्पृह होय छे તેજ પેલા ઇષ્ટમાં પ્રવેશ પામે છે. તે રહે છે તો સંસારમાં, પરંતુ સંસારનો એના ઉપર કશો પ્રભાવ નથી પડતો. મહાપુરુષની આ રહેણીનું ચિત્રણ જોઈએ.
આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયં પ્રવિશંતિ સર્વે સશાંતિ માપ્નોતિ ન કામકામી.
જેમ ચારે બાજુથી પરિપૂર્ણ અચળ રહેલા સમુદ્રમાં નદીઓના પાણી પ્રવેશી તેને ચલાયમાન નથી કરતા, બહુ વેગથી તેમાં સમાઈ જાય છે, ઠીક એ જ પ્રમાણે પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરુષમાં સંપૂર્ણ ભોગ વિકાર કર્યા વગર જ સમાઈ જાય છે. આવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, નહીં કે ભોગોની ઈચ્છા કરનારો પુરુષ. ભયંકર વેગથી વહેતી સહસ્ર નદીઓ પાકનો નાશ કરતી, લોકોના જાનમાલને હડતી, નગરોને ડુબાડતી, હાહાકાર મચાવતી, ખૂબ જ પ્રચંડ વેગથી સમુદ્રમાં પડે છે. પરંતુ ન તો એ સમુદ્રને એક ઇંચ પણ ઉપર લાવી શકે કે ન તો એને ચલાયમાન કરી શકે છે, પરંતુ એમાં જ સમાઈ જાય છે. ઠીક એ જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષ તરફ બધા ભોગ એટલા જ વેગથી આવે છે, પરંતુ એનામાં સમાઈ જાય છે. મહાપુરુષોમાં ન શુભ સંસ્કાર રેડી શકે છે, ન તો અશુભ. યોગીના કર્મ અશુક્લ અને અકૃષ્ણ હોય છે, કારણ કે જે ચિત્ત ઉપર સંસ્કાર પડે છે તેનો નિરોધ અને વિલીનીકરણ થઈ જાય છે. આની સાથે જ ભાગવતી સ્થિતિ આવી ગઈ. હવે સંસ્કાર પડે તો પણ ક્યાં? આ એક જ શ્લોકમાં શ્રી કૃષ્ણએ અર્જુનના ઘણા પ્રશ્નોનું સમાધાન કરી દીધું છે. અર્જુનની જિજ્ઞાસા હતી કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના લક્ષણ શું છે, તે કઈ રીતે બોલે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે ચાલે છે. શ્રી કૃષ્ણએ એક જ શબ્દમાં જવાબ આપ્યો કે તેઓ સમુદ્રવત હોય છે. તેમના માટે વિધિ નિષેધ નથી હોતો કે આમ બેસો અને આમ ચાલો. તેઓ જ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. કારણ કે તેઓ સંયમી છે. ભોગોની ઈચ્છાવાળા કદી શાંતિ પામતા નથી. આના ઉપર ફરીવાર ભગવાન શ્રી કૃષ્ણ ભાર મૂકે છે.
વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ.
જે પુરુષ બધી જ ઈચ્છાઓને ત્યાગીને નિર્મમ હું અને મારું એ ભાવ છોડી અહંકાર અને સ્પૃહા રહિત થઈને વર્તે છે, તે જ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. એના પછી તેણે કંઈ પણ મેળવવાનું શેષ રહેતું નથી.
એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપિ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ.
હે પાર્થ, ઉપરોક્ત સ્થિતિ બ્રહ્મને પ્રાપ્ત થયેલા પુરુષની સ્થિતિ છે. સમુદ્રવત એ મહાપુરુષોમાં વિષયો નદીઓની જેમ સમાઈ જાય છે, તેઓ પૂર્ણ સંયમી અને પ્રત્યક્ષ રીતે પરમાત્મદર્શી છે. માત્ર અહમ બ્રહ્માસ્મી વાંચી લેવાથી કે ગોખી લેવાથી આ સ્થિતિ નથી મળતી. સાધના કરીને જ આ બ્રહ્મની સ્થિતિને પામી શકાય છે. એવા મહાપુરુષો બ્રહ્મનિષ્ઠામાં સ્થિત રહેવાથી શરીરના અંતકાળમાં પણ બ્રહ્માનંદને જ પામે છે. નિષ્કર્ષ. ઘણીવાર કેટલાક લોકો કહે છે કે બીજા અધ્યાયમાં ગીતા પૂરી થઈ ગઈ. પરંતુ કેવળ કર્મનું નામ માત્ર લેવાથી જો કર્મ પૂરું થઈ જતું હોય તો ગીતાનું સમાપન માની શકાય છે. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ આ જ બતાવ્યું કે હે અર્જુન, નિષ્કામ કર્મની બાબતમાં તું સાંભળ, એ જાણીને તું સંસાર બંધનથી છૂટી જઈશ. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. કર્મ કરવા તો તત્પર થઈ જા, આના પરિણામે તું પરમ દ્રષ્ટવા, તું પરમ પુરુષનું દર્શન કરીને સ્થિત પ્રજ્ઞ બનીશ, પરમ શાંતિ પામીશ. પરંતુ ભગવાને કર્મ શું એ નથી બતાવ્યું. આ સાંખ્યો યોગ નામનો અધ્યાય નથી, આ નામ શાસ્ત્રકારે આપેલું નથી, પરંતુ ટીકાકારોએ આપેલું છે. એ પોતાની બુદ્ધિ અનુસાર જ ગ્રહણ કરે છે, અને એમાં આશ્ચર્ય શું? આ અધ્યાયમાં કર્મની ગરિમા, કર્મ કરતા રાખવાની સાવધાની અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવીને શ્રી કૃષ્ણએ અર્જુનના મનમાં કર્મ પ્રત્યે ઉત્કંઠા જાગૃત કરી છે. તેને કેટલાક પ્રશ્નો આપ્યા છે. આત્મા શાશ્વત છે, સનાતન છે, એને જાણીને તત્વશીલ બનો. એને પ્રાપ્ત કરવાના બે સાધન છે, જ્ઞાનયોગ અને નિષ્કામ કર્મયોગ. પોતાની શક્તિને સમજીને હાનિ અને લાભનો સ્વયં નિર્ણય કરીને કર્મ આચરવું એ જ્ઞાન માર્ગ છે, તથા ઈષ્ટને ભરોસે સમર્પણ કરીને તે જ કર્મમાં પ્રવૃત્ત થવું એ નિષ્કામ કર્મ માર્ગ અથવા તો ભક્તિ માર્ગ છે. ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં આ બંનેનું ચિત્રણ આ પ્રમાણે કર્યું છે. મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની, બાલક સુત સમ દાસ અમાની, જનહી મોર બલ નિજ બલ તાહી, દુહું કહ કામ ક્રોધ રીપુ આહી. મને ભજનારા બે પ્રકારના લોકો છે, એક જ્ઞાન માર્ગી, બીજો ભક્તિ માર્ગી. નિષ્કામ કર્મ માર્ગી અથવા ભક્ત માર્ગી શરણાગત થઈને મારો આશ્રય લઈને ચાલે છે. જ્ઞાન યોગી પોતાની શક્તિ સામે રાખીને પોતાના હાનિ લાભનો વિચાર કરીને પોતાના ભરોસે ચાલે છે. જોકે આ બંનેનો શત્રુ તો એક જ છે. જ્ઞાન માર્ગીએ કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય મેળવવાનો છે, અને નિષ્કામ કર્મયોગીએ પણ એમની જ સાથે લડવાનું છે. કામનાઓનો ત્યાગ આ બંને કરે છે, અને બંને માર્ગોમાં કરાતું કામ પણ એક જ છે. આ કર્મના પરિણામ રૂપે પરમ શાંતિ પ્રાપ્ત થશે. પરંતુ કર્મ શું છે એ બતાવ્યું નથી. હવે આપણી સમક્ષ પણ કર્મ એક પ્રશ્ન છે. અર્જુનના મનમાં પણ કર્મ અંગે જિજ્ઞાસા થઈ. ત્રીજા અધ્યાયના આરંભમાં જ તેણે કર્મ વિશે પ્રશ્ન રજૂ કર્યો. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મ જિજ્ઞાસા નામ દ્વિતીયોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતારૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રીકૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મ જિજ્ઞાસા નામનો બીજો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગણાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયા યથાર્થ ગીતા ભાષ્ય કર્મ જિજ્ઞાસા નામ દ્વિતીયો અધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગણાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં કર્મ જિજ્ઞાસા નામનો બીજો અધ્યાય